ओंकार बिंदु संयुक्तम् नित्यं ध्यायन्ति योगिन कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अरिहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निर्ग्रंथो गुरु मंगलं मंगलं वेतराग श्रुत जैन धर्मोस्तु मंगलम् मंगलम् भगवान् वीरो मंगलम् गौतम प्रभु मंगलम् स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वंदे तत्वलोचनदायकम् प्रभुतत्वलो श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 70 जून 2012 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 622 अपनो स्वाध्याय चालू छे। અનંતાનુબંધીના પ્રકાર વિશેનો આ પત્રની અંદરનો બોધ છે અને એનું છેલ્લું વાક્ય છે એ જરા આપણે શરત ચૂકથી રહી ગયું હતું, સુધીરભાઈ ધ્યાન ખેંચ્યું હતું। વાત એ છે કે ભોગથી નિવૃત્તિ ઘટે છે અને વળી કંઈ પણ પુરુષત્વ કરે તો થઈ શકવા યોગ્ય, છતાં પણ મિથ્યા જ્ઞાનથી જ્ઞાન દશા માની ભોગાદિકમાં પ્રવર્તના કરે ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે। જાગ્રતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય તેમ તેમ સ્વપ્ન દશાનું પરીક્ષીણપણું સંભવે। અનંતાનુબંધીનો એક અતિ સૂક્ષ્મ પ્રકાર કૃપાળુદેવે અહીંયા નિર્દેશ કર્યો છે કે ભોગથી નિવૃત્ત થઈ શકાય છે, પરંતુ એને આ હું સમજું છું મને બાધ નથી આવું બફમ હોવાને કારણે કે છે, જો ખરેખર કંઈક પુરુષત્વ કરે તો થઈ શકવા યોગ્ય, છતાં મિથ્યા જ્ઞાનથી જ્ઞાન દશા માનીને ભોગાદિકમાં પ્રવૃત્તિ કરે, મને બાધ નથી હું સમજું છું, મને કંઈ રાગદ્વેષ નથી, મને આપણને કાંઈ નથી, આપણે તો બધું કરીએ તો નિર્લેપ જ છીએ, આવું બફમમાં છે અને મિથ્યા જ્ઞાનથી પોતાની જ્ઞાન દશાને પોતે માની લીધી છે। મિથ્યા જ્ઞાનથી જ્ઞાન દશા માનીને ભોગાદિકમાં પ્રવર્તના કરે આટલી વંચના થાય ત્યાં પણ અનંતાનુબંધી સંભવે છે। અતિ સૂક્ષ્માતિ સૂક્ષ્મ પ્રકાર છે, એના અનંત પ્રકાર બાકીના જુદા જુદા મુખ્ય પરમાર્થ માર્ગની અંદર, પછી કુટુંબ પ્રત્યેના મોહની નિર્ધ્વંસ પરિણામ, આ બધા તો જરા સ્થૂળ સ્વરૂપના હતા, પરંતુ આ સ્વરૂપ અત્યંત સૂક્ષ્મ સ્વરૂપ છે કે જીવની આવી માન્યતા, એને મિથ્યા માન્યતા કહીએ છીએ, એનાથી પણ ભોગાદિકમાં થતું પ્રવર્તન અનંતાનુબંધીનું કારણ બની રહે છે। એટલે છેલ્લું વાક્ય સરસ મંત્ર આપ્યો છે કે આ સ્થિતિને નિવારણ કરવાનો ઉપાય શું, જાગ્રતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય તેમ તેમ સ્વપ્ન દશાનું પરીક્ષિણપણું સંભવે. જીવની અવસ્થા સુસુપ્ત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, જાગ્રત અવસ્થા અને ઉજાગર અવસ્થા, આ ચાર અવસ્થા જ્ઞાની પુરુષોએ જીવની કીધી છે. જીવ તો સદા જાગતો જ છે, પરંતુ સુસુપ્તની અંદર ગાઢ મિથ્યાત્વમાં, ઘેરા અંધકારમાં છે, એને પોતાના સ્વરૂપનું કોઈ ભાન નથી. અહીંયા સંભવિત સ્વરૂપની સ્મૃતિ સંભવિત જ નથી એવી સુસુપ્તિ. પછી સ્વપ્ન દશા, સ્વપ્ન દશાની અંદર પણ એને એ પોતે જાગે છે, પણ એવા મિથ્યા વસ્તુની અંદર એ પોતાનો અહંભાવ વગેરે ત્યાં જાગૃત હોય છે. એટલે સ્વપ્નમાં પણ અનેક પ્રકારની કલ્પનાઓ ચાલ્યા જ કરતી હોય છે. એમાંથી જાગૃત દશા પોતાને પોતાના સ્વરૂપનું ભાન થાય કે હું શુદ્ધ આત્મા છું, આ પરથી ભિન્ન છું, અસંગ છું, આવી થોડી જાગૃતિ એને બોધથી આવે છે. પોતાની જિજ્ઞાસા અને સદગુરુનો બોધ જ્યારે થાય ત્યારે જીવનમાં એક જાગૃતિની અવસ્થા, આ સાધક અવસ્થા, આ મુમુક્ષુ અવસ્થા, આ અહીંથી પ્રારંભ થાય છે કે જાગૃતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય, હવે એનો ઉપયોગ શુદ્ધ થશે કે હું આત્મા છું, હું શુદ્ધ ચૈતન્ય છું, હું કેવળ જ્ઞાયક છું, હું અસંગ સ્વરૂપ છું, હું શુદ્ધ બુદ્ધ છું, હું આ તમામ પૌદ્ગલિક પદાર્થોથી ભિન્ન છું, હું તમામ સંગ સંબંધ અને સંયોગથી પણ ભિન્ન છું. આ પ્રકારની એને બોધથી સમજ આવી છે, પણ ઉપયોગમાં હજુ શુદ્ધપણું નથી આવ્યું. ક્યારેક ક્યારેક ઉપયોગમાં મૂર્છા વર્તે છે, મોહ દશા વર્તે છે, સંસ્કારવત, નિમિત્તવશ, અને એ સ્વપ્ન દશા છે. એટલે જાગૃત જીવ થાય એટલે સાધક અવસ્થાની અંદર જીવ થોડો જાગૃત થયો છે, હવે એને આત્મકલ્યાણના માર્ગમાં છે, એને આત્માની શુદ્ધિ જોઈએ છે, આત્માની સિદ્ધિ જોઈએ છે. આ જીવ જાગૃત અવસ્થામાં સાધક છે. કામ એક આત્માર્થનું, કશાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ, હવે એને પરિભ્રમણનો ખેદ છે. જાગૃત અવસ્થાનું એનું ચિહ્ન છે કે અનંતનું પરિભ્રમણ હવે સમાપ્તતાને કેમ પામે. એટલે પરિભ્રમણનો જેને થાક લાગ્યો છે, જીવનમાં નિર્વેદ જાગ્યો છે, સંસારના બધા જ કાર્યો કરતા છતાં એમાં રુચિ અને રસ ઓછા થયા છે, મંદ થયા છે, હવે એમાં કોઈ એને દિલથી કોઈ રુચિ નથી. આ અવસ્થા છે મુમુક્ષુની, આત્માર્થીની આ અવસ્થા છે, આ પ્રારંભિક ભૂમિકા છે. હવે એમાં ઉપયોગનું શુદ્ધપણું, હું ઉપયોગ સ્વરૂપ આત્મા છું આ વાત તો આવી, પણ એનું શુદ્ધપણું હજુ વેદાતું નથી, અનુભવાતું નથી. હજી પ્રત્યક્ષમાં, સંગ પ્રસંગમાં, નિમિત્તની અંદર જીવ ભળી જાય છે, એની સાથે જોડાઈ જાય છે. પોતાના ઉપયોગ એનો જરા મંદ થઈ જાય છે અને સંસ્કારવત, મોહવશ, અજ્ઞાનવશ, આ જીવ પૂર્વના કારણે કહો પણ એની ઉપયોગની અશુદ્ધિના કારણે સંગ પ્રસંગની અંદર ભળી જાય છે, સંસારમાં વહેતો થાય છે. એને હવે સંસારથી સાથે તરવું નથી, તટસ્થ રહીને જોવું છે. પણ એ ત્યારે જ બને કે એનાથી ઉદાસીન થાય એટલે ઉપર ઉઠે. ઉદાસીન એટલે ઉપર ઉઠવું, ઉપર ઉઠે, ઉપર આસન, ઉદ એટલે ઉપર અને આસીન એટલે ઉપર જવું. જેમ પ્રવાહ ચાલે છે નદીનો, એક ઝરણું વહી રહ્યું છે, પણ પોતે પર્વતની ટેકરી ઉપર રહીને એ ઝરણાને, એ નદીના પ્રવાહને જુએ છે. એમાં કંઈક વસ્તુ તણાય છે, કચરો તણાય છે, ઝાડ ઝાખડા તણાય છે, કોઈ જળચર જતું હશે, પણ એ માત્ર જોનારો છે, તટસ્થ છે, ઉદાસીન છે, ઉપર છે, એના પ્રવાહથી ઉપર છે, ઊંચો છે, પ્રવાહની સાથે નથી, એ પ્રવાહથી પર ઉઠે છે. એમ આ સંયોગોની નદી વહી રહી છે. આ જીવન એક નદીની જેમ સંગ સંબંધ અને સંયોગોની એક સરિતા છે. આખું જીવન એ પોતાનું જીવન પોતે જુએ, એ ક્યારે જુએ? ઉપર હોય તો નીચેનો પ્રવાહ જોવાય, તો એને ઉદાસીન વૃત્તિ કહેવાય, તટસ્થતા કહીએ, માધ્યસ્થતા કહીએ. પોતે પોતાના ઉપયોગમાં કે હું તો શુદ્ધ આત્મા છું અને આ જીવનની સરિતા વહી રહી છે, સંગની છે, સંબંધની છે, સંયોગોની છે, કોઈ પલટો આવે છે, કોઈ જાય છે, કોઈ આવે છે, કોઈ જોડાય છે, કોઈ વિખૂટા પડે છે. આ તો બધું ચાલ્યા જ કરે છે. હું એનાથી પર રહીને જોઉં. ઉપયોગનું જેમ જેમ શુદ્ધપણું થતું જાય તેમ તેમ પોતાના જીવનના પ્રવાહને ઉદાસીનપણે તટસ્થપણે વિવે, એટલે ન એમાં રતિ થાય, ન એમાં રુચિ થાય, ન એમાં રસ જાગે, ન એમાં રાગ થાય, ન એમાં દ્વેષ થાય. આ બધું કદાચ થતું હશે તો પણ એનું પ્રમાણ અલ્પ 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 થતું હશે. એ મંદ પરિણામને ભજતો એવો જીવ, આ આત્માર્થીનું લક્ષણ છે. એ સમયે સમયે એની જીવનની અંદર જાગૃત છે. જાગૃત છે એટલે હું આત્મા છું. ભલે મને હજુ સમ્યક દર્શન થયું નથી, સો વોટ. પ્રારંભ તો એક સત્ય દ્રષ્ટિ જીવનમાં આવે ત્યારથી થાય છે. બહુ મિથ્યા કલ્પના એકાંતની છે કે સંકિત થયા વિના કાંઈ ન થાય. પણ સંકિત કેવી રીતે થાય ભલામણા? સંકિત થયા વિના, થયા વિના એ તો બધું સમજાણું અમને. પણ સંકિત તો થવું જોઈએ ને કોઈક રીતે. અને સંકિત અજ્ઞાનીને થાય કે જ્ઞાનીને થાય? અજ્ઞાનીને થાય. મિથ્યાત્વ હોય અહીંયા સંકિત પ્રગટે ને છે, એ મિથ્યાત્વને મંદ કરવાનું, એ મિથ્યાત્વ મોડું પાડવાનું. બસ આ ક્રમ છે સાધનાનો. અને અહીંથી ક્રમ શરૂ થાય છે. નિશ્ચય નહીંની અંદરના આગ્રહીઓને આ ક્રમ પકડાતો નથી. એટલે એ વારંવાર ગમે તેવા સાધકને કહી દે, કાંઈ ન થાય, કાંઈ ન થાય, સંકેત ન થાય ત્યાં સુધી બધું તારું નકામ. શું કામ નકામ? એ સંકેતની ભૂમિકા ઉત્પન્ન કરે છે. સમ સંવેગ નિર્વેદ આસ્થા અને અનુકંપા એ ભૂમિકા ઉત્પન્ન કરે છે. જીવ સંકેતની સન્મુખ થાય છે, જીવમાં સમ્યક દશા આવે છે. વૈરાગ્યાદિ સફળ તો જો સહયાતમ જ્ઞાન તેમ જયાતમ જ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. અરે વૈરાગ્ય સફળ છે જો આત્મજ્ઞાન થાય તો, એ વાત તો 101% છે, સાચી છે, એમાં વિવાદ નથી. પરંતુ એ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આ વૈરાગ્ય નિદાન સાધનો છે, કારણ છે. અને કારણ વિના કાર્ય ન થાય, આ વિતરાગ વિજ્ઞાન છે. તો ત્યાગ વૈરાગ્ય એ જ્ઞાન પ્રાપ્તિના કારણ છે. કારણનો નિષેધ નહીં કરો, સાધનનો નિષેધ નહીં કરો. સાધનની સફળતા એ પછીની છે, એ તો આત્માની પૂર્ણ ઉપલબ્ધિની છે. ત્યાં સુધી તો પેલા આત્મા સુધી તો પહોંચ, પછી એની પૂર્ણતાનો યજ્ઞ શરૂ થશે. એટલી સરસ વાત મૂકે છે, જાગૃતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય તેમ તેમ સ્વપ્ન દશાનું પરીક્ષીણપણું સંભવે. જીવ અનાદિથી મિથ્યાત્વમાં છે અને એ મિથ્યાત્વ એને સ્વપ્ન દશા કીધી છે. જે સાચું નથી એમાં એને સત્યની ભ્રાંતિ છે. હું છું દેહરૂપે એમાં એને હુંપણાની ભ્રાંતિ છે. સંગ સંયોગો સંબંધ એ મારા છે એ એને ભ્રાંતિ છે, મારાપણાની. એટલે કૃપાળુદેવે લખ્યું છે કે અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો જીવનો અહમભાવ અને મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે જ્ઞાનીઓએ આ 6 પદની દેશના પ્રકાશી છે. તો અનાદિથી સ્વપ્ન દશા શું છે? અહમભાવ એ સ્વપ્ન દશા છે. અહમભાવ એટલે નામરૂપ હું છું, પદરૂપ હું છું, પ્રતિષ્ઠારૂપ હું છું, યશરૂપ હું છું, સમૃદ્ધિરૂપ હું છું, સંપત્તિનો માલિકરૂપ હું છું. અનેક પ્રકારનું પોતાનું સ્વરૂપ છે, પૂતગલના સંયોગી સ્વરૂપ છે બધા. કે મારું આ સ્થાન છે, મારું આ નામ છે, મારું આ રૂપ છે, મારો આ સ્વર છે, મારું આ મહાત્મ્ય છે, મારું આ પદ છે, મારી આ પદવી છે, મારી આ ખ્યાતિ છે, આ અહમભાવ છે. તું નથી, આત્મા આ બધા પરિણામોથી પર છે. જ્યાં આવા એક પણ અવસ્થાની અંદર એને મમત્વ જાગ્યું, આ એનું સ્વપ્ન દશા છે. જીવ સ્વપ્નમાં છે અને એ મમત અહમત્વને કારણે ઉત્પન્ન થયેલું આખું પરિબળ, એનો પરિસંસાર જે છે એમાં એને મમત્વની એટલે મારાપણાની બુદ્ધિ છે. આ મકાન મારું છે, સ્વજનો મારા છે, આ પરિગ્રહ મારો છે, આ પદ પદવી સત્તાના સ્થાનો બધા મારા છે, આ શિષ્ય પરિવાર મારો છે, આ મારી બધી પ્રસિદ્ધિ છે, આ મારું નામ ગાજે છે, વગેરે વગેરે વગેરે. આ એનું મમત્વનું વર્તુળ છે, અહમના કેન્દ્રમાં મમત્વનું વર્તુળ એવું રચાયું છે કે જ્યાં સુધી અહમનું કેન્દ્રનો વિલય થયો નથી ત્યાં સુધી મમત્વનું વર્તુળ વધતું જાય છે, એ એના લક્ષમાં આવતું નથી. એ મમત્વના વર્તુળને કાપવા પ્રયત્ન કરે છે તો ક્યારેક કુટુંબનું વર્તુળનું કાપી નાખે અને શિષ્યનું વર્તુળ ઊભું કરે, પરિવારનું વર્તુળ, ઘરનું વર્તુળ કાપે અને આશ્રમનું ઊભું કરે. કૃપાળુ દેવે આ જ વાત મુનિશ્રીને સમજાવી છે કે અહમ અને મમત્વ, અહમનું કેન્દ્ર જ્યાં સુધી વિલય ન થાય ત્યાં સુધી આ જે મમત્વનું વર્તુળ છે, પરિઘ છે, પરિઘરૂપ સંસાર છે, એ કદી ટળે નહીં, એનું સ્વરૂપ બદલાય અને એમાં ભ્રાંતિ થાય કે હું તો હવે કાંઈ નહીં, મેં તો બધું છોડી દીધું છે, મેં બધું છોડી દીધું છે, પણ શું વળગાયડું છે એ પાછું ક્યાં યાદ છે? છોડ્યું યાદ છે પણ શું વળગાયડું છે એનું સ્મરણ નથી. અરે સાહેબ, કોઈ કહેશે વ્યસન ન છૂટે, વ્યસન ન છૂટકે, આ જુઓ મરદનો દીકરો, આ મેં તમારી વાત સાંભળી અને વ્યસન છોડી દીધું, આ 6 મહિના થયા આ ચાને અડ્યો નથી. ગુરુ કે બહુ સારું કર્યું, વ્યસન છોડીને મહાભયંકર અહંકારને પકડી લીધો. ચાનું વ્યસન તો કદાચ આજ નહીં તો કાલ છૂટી જાત, પણ હવે આમાંથી તને કેમ છોડાવો? બહુ આકરું છે. સંસારના પૂતગલના સંબંધના બંધનો છે એ તો બહુ અવાસ્તવિક હોવાને કારણે એને છોડતા વાર નથી, પણ અહમના દુર્ગુણના લક્ષણો છે, છૂટતા નવ નીર ચડી જશે, મોભે ચડવું પડશે. છોડવું તો ઘણું સરળ છે, છૂટી જાય છે, પણ પકડાઈ જાય છે, છોડવામાં જે પકડાઈ જાય છે એ લક્ષમાં પણ આવતું નથી, છૂટે ક્યાંથી? કે મેં છોડ્યું છે એના કરતા વળગાયડું છે વધારે. એટલે કૃપાળુદેવ કહે છે, મુનિ શું છોડ્યું? એક ઘર છોડીને કેટલા અપાસરા ગળે બાંધ્યા, એક દીકરો છોડીને કેટલા શિષ્યોને ગળે વળગાયડા છે. રાગનું વર્તુળ તો વધ્યું છે, આરંભ પરિગ્રહનું સામ્રાજ્ય વધતું જાય છે, ખબર નથી. અને એમ કે અમારા આની અંદર અમારો પ્રોજેક્ટ હવે 100 કરોડનો છે, 200 કરોડનો છે, અમે તો 15 કરોડનું આમ કરવાના છે, 25 કરોડનું આમ કરવાના છે. આ તમારો આરંભ સમારંભ વધે છે કે ઘટે છે? અને જે થાય છે પૌદ્ગલિક થાય છે કે બીજું કાંઈ? એમાં જીવને લક્ષ્મણ આ પકડાય નહીં. આ સ્વપ્ન દશા, ઉપયોગનું અશુદ્ધપણું, જાગૃતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય તેમ તેમ સ્વપ્ન દશાનું પરીક્ષણ છે. સંસાર સાથેનો સંગ, પૂદગલ સાથેનો સંબંધ, પૂદગલ સાથેના સંયોગ, આ સ્વપ્ન છે. આ એને ભ્રાંતિ થવી, આ ભ્રાંતિ એને નીકળી જવી, આ સ્વપ્ન છે. સ્વપ્ન દશા છે એની અંદર જો કંઈ પણ પ્રકારનું અહમત્વ અને મમત્વનો ભાવ જાગૃત રહે, રસ રૂચિ જાગૃત રહે, સૂક્ષ્મ પરિણામ પણ એના પ્રત્યે રહે, તો જડ ભરતનું દ્રષ્ટાંત અધ્યાત્મ જગતની અંદર બહુ પ્રસિદ્ધ છે. સમર્થ એવો અધ્યાત્મનો પુરુષ, કરુણા હતી એની અંદર, છતાં દયાની અંદર મમત્વ ભળી ગયું, એ લક્ષમાં ન આવ્યું. મોહ દયા અને મોહ બે જુદા છે. આ સૂક્ષ્મતા લક્ષમાં ન આવી એને થયું કેવો કરુણાનો ભાવ, કરુણાના અંદર મમત્વ ભળી ગયું એ દેખાણું નહીં. પ્રત્યેક જીવ પોતાના શુભ અશુભ કર્મને આધાર ઉપર લઈને સંસારમાં આવ્યો છે, એમાં હું એનો તારણહાર બની જાઉં આ કરુણા નથી, આ મોહ છે. આ મેં આમ કરી નાખ્યું, આ બિચારા કેટલાય આમ નામ હતા, અમે આવ્યા પછી એનું કલ્યાણ થયું. જગતની આખી વ્યવસ્થાનો તું પોતાને તારણહાર માને છે, તું એનો કરતા હરતા માને છે, અને નહીતર આનું શું થાત? તારી કરુણા કરુણા રહેવી જોઈએ, દયા જનિત. જીવના જે કંઈ પોતાના શુભ અશુભ કર્મના આધાર ઉપર જે ચાલે છે એની અંદર તું એક તારો સદભાવ છે એ વ્યક્ત કરવા માટેનું એ માધ્યમ હશે. પણ એથી કરીને તે એનો ઉદ્ધાર કરી દીધો, આવું કર્તૃત્વનું અભિમાન, કર્તવ્ય બુદ્ધિ દાખલ થઈ જાય, આ સ્વપ્ન દશા છે, જ્ઞાની કે છે આ તારી આ જાગૃતિ અવસ્થા નથી, હું કંઈ કરનાર નથી, હું કેવળ જ્ઞાયક છું, સાક્ષી છું, અકર્તા છું, જ્ઞાતા દ્રષ્ટા અને સાક્ષી ભાવે કરતા, એને સાક્ષી કરતા કહીએ છીએ. પણ સાક્ષીમાં કર્તવ્ય પરિણામ હોય નહીં. એટલે જ્ઞાની કર્તવ્ય બુદ્ધિથી કંઈ ન કરે અને જ્યાં થતું હોય ત્યાં એની સ્વપ્ન દશા છે એને લક્ષમાં આવતું નથી, સાધકને પણ આવતું નથી. એટલું જ એક જ વાક્ય, એટલે એને મિથ્યા જ્ઞાનથી જ્ઞાન દશા માની. એ મિથ્યા જ્ઞાનથી જ્ઞાન દશાની જે સૂક્ષ્મ માન્યતા આ જીવમાં જે આવી જાય છે એને દૂર કરવા માટે પરમ કૃપાળુએ આ સૂત્ર આપ્યું છે. જાગૃતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય તેમ તેમ સ્વપ્ન દશાનું પરીક્ષણપણું સંભવે. અત્યારે આપણી આ સ્વપ્ન દશા છે અને અનાદિથી છે, એને પરીક્ષણ કરવી હશે તો જાગૃતમાં, અને પૂર્ણ પરીક્ષણ થાય ત્યારે એને ઉજાગર અથવા તુર્યા અવસ્થા કહે છે. પરમહંસ અવસ્થા ઇતર દર્શનમાં કીધી છે કે જ્યાં એને કંઈ પણ કરતો હોય તો પણ કરવા છતાં તે કરતો નથી, એ તુર્યા અવસ્થા છે. ત્યાં માત્ર પૂર્વ સંયોગથી પૂર્વ પ્રયોગથી એનું વિચરવું થાય છે, એમાં ક્યાંય એમાં આત્મા જોડાતો નથી. કૃપાળુદેવ ઘણું લખે કે ઘણા પ્રવર્તનો થાય છે, ખાવા પીવાના થાય છે, લેવા દેવાના થાય છે, ધંધાના થાય છે, વ્યવહારના થાય છે, વેપારના થાય છે, પરંતુ આત્મા તેમાં ક્યાંય જોડાતો નથી. આટલી બધી અમારી વ્યવહારનો કારમો ઉદય હોવા છતાં આત્મદ્રષ્ટિનું અખંડપણું એથી ક્યાંય બાધ પામતું નથી. અનવકાશ એવું આત્મ સ્વરૂપ વહે છે એવા રાયચંદને અમે નમસ્કાર કરીએ. અદ્ભુત દશા જ્ઞાનીની અથવા જ્ઞાન અવસ્થાની, એ ન સમજાય જ્યાં સુધી આપણને ત્યાં સુધી આપણે પણ આ મિથ્યા જ્ઞાનની અંદરથી જ જ્ઞાન દશાને માની લઈશું અને આ ભ્રાંતિમાંથી ક્યારેય નિરસન નહીં થાય. આ અવસ્થા છે જાગૃત અને ઉજાગર. આત્માનું જેમ છે તેમ સ્વરૂપ યથાર્થપણે સતત નિરંતર ભાસે તેને ઉજાગર અવસ્થા કહે છે. આગળના એક પત્રમાં આવી ગયું છે અને તેને જ્ઞાનીઓએ પરમાર્થ સંકેત કીધું છે. આત્મસિદ્ધિમાં એ પરમાર્થ સંકેતનું સરસ ગાથા આપી છે. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતીક, વૃત્તિ વહી નિજ ભાવમાં પરમાર્થે સમકેત, વર્ધમાન સમકીત થઈ ટાળે મિથ્યા ભાસ, ઉદય થાય ચારિત્રનો રીત રાગ પદવાસ. કેટલી અદ્ભુત ગાથા છે અને કેવું પરમ મહાત્મ્ય મૂક્યું છે. પૂર્ણ બોધ શ્રીમદ રાજચંદ્રજીના વચનોમાં અને એના પદોની અંદર છે. જીવની જાગૃતતા ન હોવાને કારણે આપણે અધૂરામાં ક્યારેક ફસાઈ જાય છે, અટવાઈ જાય છે, મોહાઈ જાય છે, આપણી વિવેક બુદ્ધિ સંક્ષેપ થઈ જાય છે. અનુભવ લક્ષને પ્રતીત, ગમે તેવો ઉદય આવે, ગમે તેવા કાર્યો થતા હોય તો પણ એ આત્મ સ્વભાવમાંથી ચલિત નથી અને વૃત્તિ વહી નિજ ભારમાં, એની વૃત્તિ સતત પોતાના સ્વરૂપની અંદર જ વહેતી છે, બહાર જતી નથી, બહાર જતી નથી. એ અનુભવમાં ન હોય તો પ્રતીતિ પડતો નથી અને લક્ષ્ય તો ક્યારેય ચૂકાતું નથી. આવી અદ્ભુત પરમાર્થ સંકેતની વ્યાખ્યા પરમ કૃપાળુ દેવે આપી છે. આખી આત્માની અવસ્થા છે અને એ સંકેત વર્ધમાન થાય છે, ઉપયોગનું શુદ્ધપણું થાય છે, એ વર્ધમાન થાય છે. ટાળે મિથ્યાભાસ, આ મિથ્યા જ્ઞાનની જ્ઞાન દશાની બધી માન્યતાઓ એની સરી જાય છે અને એની સ્વપ્ન દશા રહી સહી એ પણ સરી જાય છે. ક્યાંય પણ પોતાપણાનો ભાવ આવી ગયો હોય તો પણ એ ભાવથી જ્ઞાની પાછો ફરી જાય છે કે કરનાર હું કોણ, આખું તંત્ર હરિ ચલાવે છે. હરિ કહેતા કર્મ તંત્ર. કૃપાળુ દેવ તો કર્મને ઈશ્વર સ્વરૂપ આપી દીધું કે લે તારે ઈશ્વરમાં શ્રદ્ધા કરવી છે ને, તો લે કે હરિએ દોરેલો ક્રમ જેમ દોરે તેમ દોરાઈએ છે. ત્યાં હરિ એટલે કોઈ વ્યક્તિ નથી, કોઈ બેઠો નથી કોઈ ચાબુક લઈને. હરિ તો એક કર્મ સત્તા છે. એ હરિ અહીંયા કહે છે કે એનું ઉપયોગ પણ તેમ આ સ્વપ્ન દશામાંથી, એ સ્વપ્ન દશા પરીક્ષણ થાય છે, ટાળે મિથ્યાભાસ, અને પછી વિતરાગ દશા પ્રગટ થાય છે. આ ત્યાં સુધી વિતરાગ દશા પ્રગટ થતી નથી. વિરાગ દશા હોવા છતાં, વિરાગ દશા હોવા છતાં, સંયમ દશા હોવા છતાં, જ્ઞાની પુરુષો ગુણસ્થાનકની અંદર કહે છે કે એ સરાગ સંયમ છે. આઠમા ગુણસ્થાનક સુધી સંયમી છે, સર્વસંગ પરિત્યાગી છે, સરાગ સંયમ છે, વિતરાગ સંયમ નથી. વિતરાગ સંયમની એક અવસ્થા આવે છે. ગુણસ્થાનકમાં આ બધું વિતરાગ વિજ્ઞાનના આધાર ઉપર એક એક ગુણસ્થાનકના ક્રમના બાંધા બાંધ્યા છે. એમાં આપણી મતે કલ્પનાથી કંઈ કોમ્પ્રોમાઇઝ થાય નહીં. એ સરાગ સંયમની શ્રેણીમાંથી એને વિરાગ સંયમમાં આવે, અને વિરાગ સંયમમાંથી વિતરાગ સંયમમાં જાય, અને વિતરાગ સંયમની અંદર આ એને વિતરાગ દશા પ્રાપ્ત થાય. વિતરાગ સંયમ એ વિતરાગ અવસ્થા છે, અને વિતરાગ અવસ્થા થાય, મોહના બધા કણિયા તૂટે, મોહનીયનો ક્ષીણ થાય, અને કેવળ જ્ઞાન પ્રગટ થાય. આ ક્રમ છે. તો એનો પ્રારંભ એક જ વાક્યની અંદર, અને આગળ અનંતાનુબંધી બતાવ્યું છે. નિવૃત્તિ કરી શકે છે, પુરુષત્વ કરે તો થઈ શકવા યોગ્ય છે, પણ કરતો નથી. કેમ કે બફમમાં છે, માને છે કે મને કઈ વાંધો નહીં આવે, એકેય પ્રવૃત્તિ ભોગની છોડતો નથી. ભોગથી નિવૃત્તિ થવી જોઈએ, એ નિવૃત્તિ કરતો નથી, કારણ કે સમજણ અવળી છે, અને એ સમજણનું પાછું અભિમાન અવળું છે. એટલે બફમ શબ્દ મૂક્યો છે કે મને બાધ નથી, હું સમજું છું. આ એને એની સમજણ આડી આવે છે, આ એને એની જાણકારી અંતરાયરૂપ થાય છે, નડે છે, અને એને કારણે એને મિથ્યા જ્ઞાન થયું એની જાણકારીનું, અને મિથ્યા જ્ઞાનથી પોતાને જ્ઞાન દશા માને છે, એટલે ભોગાદિકમાં પ્રવર્તન કરે છે, નિવૃત્ત થતો નથી, ભોગથી નિવૃત્ત થતો નથી, અને સમાધાન લે છે કે એ બધું ઉદયને કારણે ચાલ્યા કરે છે, ને મને કઈ વાંધો નથી, પણ તું ઉદયમાં જોડાયેલો છું એને તને ભાન નથી. જ્ઞાની કહે છે કે પુરુષાર્થ કર તો થઈ શકવા યોગ્ય છે, એવું નથી કે ન થાય. કર્મ આવે, પણ આત્માની જાગૃતિ સામે કર્મ મંદ થાય, કર્મની પરિણતિ મંદ થાય, અને આમ જ કરીને અનંતા જીવો કર્મનો પરાજય કરીને મોક્ષે ગયા છે. પણ જો કર્મને પોતે આધીન થઈને માને મને વાંધો નથી, હવે મારી જાણકારી છે, હું જાણું છું, વગેરે વગેરે, તો કંઈ ન થાય. સ્વપ્ન દશા મજબૂત થાય, બીજું કંઈ નથી. અને સ્વપ્ન દશામાંથી સુસુપ્તિમાં ચાલ્યો જાય, અનંતાનો બંધી છે એ સુસુપ્તિની અવસ્થા છે. અને જો સ્વપ્ન દશામાં એ પોતે આ જાગૃતિ રાખે, તો એ જાગૃતિમાંથી ઉજાગર અવસ્થા, સંકિતની અવસ્થા, શુદ્ધ આત્મતત્વની અવસ્થામાં જીવ જાય. આ સ્વપ્ન દશાનું પરીક્ષણ કરવું છે. આ છ પદના પત્રની દેશના આ અનાદિનો સ્વપ્ન દશાનો થી ઉત્પન્ન થયેલો જીવનો અહમભાવ અને મમત્વ ભાવ એને નિવૃત્ત કરવો છે, અને નિવૃત્ત કરવો હોય તો આ પ્રકારના સૂક્ષ્મ પરિણામોને જ્ઞાનીના આશયથી વિચારવા, આપણી મતિ કલ્પનાનો અને આપણા આગ્રહનો કે માન્યતાનો કે બાંધેલા અભિપ્રાયનો પ્રી કન્ડિશન માઇન્ડ અને પ્રી નોશન ઓફ ધ માઇન્ડ એ તોડી નાખવા, એનાથી મુક્ત થવું, અને તો આ વાત સ્વપ્ન દશાનું પરીક્ષણ પણ સંભવે. જીવને કરવાનું આ છે, અને જો આ ન થઈ શકે તો સ્વપ્ન દશામાંથી જીવ સુસુપ્તિમાં એટલે કે અનંતાનુબંધીની અંદર સીધો સરી પડે છે. અહીંયા 622 નો પત્ર પૂરો થાય છે. પત્રાંક 623, મુંબઈ, શ્રાવણ સુદ બીજ, બુધવાર 1951. આજે પત્તું મળ્યું છે. વમાણીએ જતા તથા ત્યાંથી વળતાં સાયલે થઈ જવા વિશે વિશેષતાથી લખ્યું. તે વિશે શું લખવું? તેનો વિચાર યથાસ્પષ્ટ નિશ્ચયમાં આવી શક્યો નથી. તો પણ સ્પષ્ટાસ્પષ્ટ જે કંઈ આ પત્ર લખતી વખતે ઉપયોગમાં આવ્યું તે લખ્યું છે. આપના આજના પત્તામાં અમારા લખેલા જે પત્રની આપે પહોંચ લખી છે તે પત્ર પર વધારે વિચાર કરવો યોગ્ય હતો, અને એમ લાગતું હતું કે આપ તેના પર વિચાર કરશો તો સાયલે આવવા સંબંધીમાં હાલ અમારી ઈચ્છા અનુસાર રાખશો. પણ આપના ચિત્તમાં એ વિચાર વિશેષ કરીને થવા પહેલા આ પત્તું લખવાનું બન્યું છે. વળી આપના ચિત્તમાં જતી વખતે સમાગમની વિશેષ ઈચ્છા રહે છે તો તે ઈચ્છાની ઉપેક્ષા કરવાને મારી યોગ્યતા નથી. આવા કોઈ પ્રકારમાં તમારા પ્રત્યે અસાતના થવા જેવું થાય એવી બીક રહે છે. હાલ આપની ઈચ્છા અનુસાર સમાગમ માટે તમે શ્રી ડુંગર તથા શ્રી લહેરાભાઈનો આવવાનો વિચાર હોય તો એક દિવસ મૂડી રોકાઈશ અને બીજે દિવસે જણાવશો તો મૂડીથી જવાનો વિચાર રાખીશ. વળતી વખતે સાયલે ઉતરવું કે કેમ તેનો તે સમાગમમાં તમારી ઈચ્છા અનુસાર વિચાર કરીશ. મૂડી એક દિવસ રોકાવાનો વિચાર જો રાખો છો તો સાયલે એક દિવસ રોકાવામાં અડચણ નથી એમ આપ નહીં જણાવશો, કેમ કે એમ વર્તવા જતાં ઘણા પ્રકારના અનુક્રમનો ભંગ થવાનો સંભવ છે. એ જ વિનંતી. પત્ર વાંચીને કેટલું સમજાય, કેટલું પકડાય, કેટલું અવધારી શકાય, કઠિન છે. જ્ઞાનીની દશા, એમાં એની અંતરદશા, અને કૃપાળુ દેવ જેવો પરમ જ્ઞાની એની દશાની વાત, એની અંતરના વિચારો વાણીથી વ્યક્ત કેટલા થાય, કેટલું થઈ શકે? 619-620 પત્રની અંદર બહુ સ્પષ્ટ લખ્યું કે જતી વખતે હવે યોગ થઈ શકવા યોગ્ય નથી. અમે મુંબઈથી વવાણિયા જઈએ ત્યારે સાયલા અમારો રોકાણ શક્ય નથી. અને વિનંતી કરી છે કે તમે અમારી વાતને બહુ વિચારજો. કારણ આપ્યા છે કે કોઈ એવું મોટું કારણ હોય તો અમારે શું કરવું, કોઈ બળવાન કારણને બાધ થાય તો પછી પેલું કારણ જતું કરવું, અને અમારે સેજે ઉદયમાં જે પ્રવૃત્તિ આવે એ કરવી. આ ઉપર તમે ખૂબ વિચાર કરજો. પણ આ વિચાર કૈરા પહેલા પત્તું લખી નાખ્યું છે અને ફરીથી લખે છે કે તમે મુંબઈથી વવાણિયા જાઓ તો સાયલા ઉતરવાનું રાખજો, રાખજો ને રાખજો. આપણે તો આમાં સૌભાગભાઈ અને કૃપાળુદેવ એમાં ક્યાં સમીક્ષા કરવા બેસીએ, પરંતુ કૃપાળુદેવ કહે છે કે તમે વિચાર કરવો જોઈતો તો કેટલો કર્યો. બળવાન કારણ ઈ છે કે એટલો બધો અસંગતાનું સ્વરૂપ વેદાય છે કે કોઈ પણ પ્રકારની સંગ દશામાં આવવું હવે ગમતું નથી. એટલે લખ્યું છે કે અપૂર્વ સમાધિને બાધા થાય એવું હવે કરવું નથી. જીવ સંસારમાં હોવા છતાં, વ્યવહાર કાર્યોમાં પ્રવર્તન છતાં અપૂર્વ સમાધિ દશામાં આ જીવ છે, અને આવા વ્યવહાર પ્રવર્તન કરવા જાય તો એ દશામાં બાધા આવે એમ છે. આ બળવાન કારણને બાધ ન પહોંચે એવો અમારો નિશ્ચય છે. અને જો કાંઈ છેવટે ન ચાલી શકતું હોય તો અમે જેમ થવાનું હશે તેમ કરીશું. હવે એમ કહે છે કે આવું બધું કરતાં સમાધિ વિરાધના થતાં વાર ન લાગે આવું બધું કરવા જઈએ તો. આ જ્ઞાની પુરુષ પણ જાગૃત છે. આગળ જે કહ્યું કે મિથ્યા જ્ઞાન દશાને એણે કંઈ જ્ઞાન દશા નથી માની કે મને કાંઈ નહીં થાય અને મને બાધ નહીં આવે. એ તો કહે છે કે અમારા અસંગ સ્વરૂપને આમાંથી બાધા આવે, અમારી સમાધિ દશાને આમાંથી વિરાધના થાય. અમારે અત્યારે કોઈ પણ પ્રકારનું સંગ પ્રવર્તન ન કરવું. પછીના પત્રમાં લખે છે કે તમને ગમે તે પ્રકારનો ભાવ હોય તો પણ, તમારી અમારા વિશે ગમે તેવી ભક્તિ હોય તો પણ, કોઈને પણ આ વિશેની વાત ન કરશો, આ વિષયને ચર્ચિત ન કરશો. અદ્ભુત એક યોગ ચાલી રહ્યો છે. અંતરદશાની ઉર્ધ્વતાનો ક્રમ ચાલી રહ્યો છે એક એક પત્રની અંદર. અને સૌભાગ્યમાને એક પુરુષ મોગમમાં લખે છે કે તમે વિચાર કરજો, વિચાર કરજો, અને જવાબ પણ લખી નાખે છે કે જતી વખતે હવે સમાગમનો યોગ થઈ શકવા યોગ્ય નથી. વળતી વખતે અમે કદાચ રોકાવાનો પ્રયત્ન કરીશું. જતી વખતે સમાગમ નહીં કરવા સંબંધમાં કંઈક તેમને સંશય પ્રાપ્ત થવાનો સંભવ થાય, જેમ ન થાય તો સારું. કોઈને પણ આ સંશય થવો ન જોઈએ, બહુ બળવાન કારણથી અમે કહીએ છીએ. બીજો કોઈ ભાવ નથી. સૌભાગ્ય જેવા પરમાર્થ મુમુક્ષુને મળવામાં કૃપાળુ દેવને કોઈ સંકોચ હોય, કોઈ બાદ હોય, એવું કોઈ કારણ નથી. પણ બળવાન કારણ બીજું છે, સમાધિ વિરાધના થવા વાર નહીં લાગે. અસંગ ભાવની ઉત્કૃષ્ટ પ્રકારની અત્યારે વહી રહી છે, ધારા વહી રહી છે. અસંગની ધારા જ્યારે વહેતી હોય ત્યારે સત્સંગનો સમાગમ પણ આકરો લાગે છે, એ પણ વેદી શકાતો નથી. ત્યારે તો એક સમય એવી આવે છે કે કોઈ હવે આપણને બોલાવે નહીં તો પણ સારું. અવસ્થા બે પ્રકારની આવે છે. જીવ એકદમ એકાંતમાં પોતાના કાં તો જ્ઞાન દશાને કારણે સ્વરૂપમાં હોય, અને કાં તો મોહ દશાને કારણે કોઈ પર વસ્તુની ચિંતામાં હોય. પર ચિંતાની અંદર પણ એને આ જ થાય કે મને કોઈ બોલાવશો નહીં, લીવ મી અલોન, એ ધેટ ઇઝ મોડર્ન મેનેજમેન્ટ. અને એવા પાટિયા તૈયાર મળે જો અત્યારે તો, અને એ પાછા હોટલની અંદર નાખી દે, પોતાનો રૂમ બંધ કરે અને પછી ડોન્ટ ડિસ્ટર્બ મી, લીવ મી એલોન. આ બધા તો મોહ દશાની અંદર, આ ચિત્તમાં જે આધિ વ્યાધિ ઉપાધિ આ ક્લેશ સંકલેશના જે તોફાન જાગ્યા છે, એટલે તે સમયે કોઈનો સમાગમ ગમતો, કોઈ બોલાવે એ ગમતું નથી, કોઈની સાથે વાત કરવી પસંદ નથી. પોતાના વાલા હોય તોય ઘરના નહીં કહે કે હમણાં શાંતિ રાખજો. અને એક દશા છે એકદમ ઉર્ધ્વ જ્ઞાન દશા, જ્યાં જીવ સ્વરૂપની લીનતાની અંદર છે, સ્વરૂપના આત્મ સ્વરૂપના ચિંતનની અંદર છે. વિશુદ્ધ ધારા જ્યારે એની લગ્ન લાગી છે અને પોતાની આત્મધારાની જ્યારે લગ્ન, ત્યારે પણ ઈચ્છતો હોય કે કોઈ મને વિક્ષેપ ન કરે તો સારું. કોઈ પ્રકારે કોઈના સંગ પ્રસંગમાં, ધર્મના પ્રસંગમાં પણ આવવું ગમતું નથી, કૃપાળુદેવ લખે છે. વ્યવહાર પ્રસંગની તો વાત જ રહેતી નથી, સત્સંગ પણ અત્યારે અમને એ ફાવતો નથી. સૌભાગ્યનો સત્સંગ તો અસંગ જેવો છે, એમાં પણ લખે છે કે તમે આગ્રહ કરવા, ત્રણ ત્રણ પત્રો લખ્યા છે કે તમે આગ્રહ કરવા, અમે જાતા નહીં વળતા આવશું, અત્યારે અમારી ધારા તોડશો નહીં, પણ એ સ્પષ્ટ લખી શકાતું નથી. એટલે લખે કે સમાધિ વિરાધના બળવાન કારણ આવા આવા શબ્દો છે. અને શબ્દ એ છે કે અસંગતાની એટલી બધી ભજના છે કે તે સમયની અંદર કૃપાળુ દેવને એક દિવસ પણ આવો ત્યાં રોકાવું એ વ્યાજબી લાગતું નથી, એ ભંગ ન થાય એવી ઈચ્છા છે. એટલે એને લખ્યું કે તમે વિચારશો, અને પાછું લખી દે છે કે તમે જે મને ફરીથી લખો છો, આ પત્ર આવી ગયો છે, આ જે પત્તું મળ્યું છે એમાં ફરીથી સાયલાનો આગ્રહ છે કે ના પ્રભુ તમે આવો ના આવો, રોકાવો ને રોકાવો, અમને લાભ આપો ના આપો, સત્સમાગમ અમારે કરવો છે, વગેરે વગેરે. આ તો મુમુક્ષુ દશા છે, જેમ જ્ઞાનીઓની દશા છે મુમુક્ષુની પણ દશા છે. એ સત્પુરુષના વિરહની અંદર તલફે છે, તડપે છે, એનાથી એ સહન થતું નથી. કે કૃપાળુદેવ મુંબઈથી પસાર થાય, અહીંથી નીકળે સાયલાથી, અને અમને એનો દર્શન સમાગમનો લાભ ન મળે એ બને નહીં. એ ભલે વિચારવાનું જે કંઈ કહે, અમારે તો એ જ વિચારવું છે કે પ્રભુ સાયલે આવો આવો ને આવો, રોકાવ રોકાવ ને રોકાવ. જીવો આ બે દશા, બે ઉત્કૃષ્ટતા, એક મુમુક્ષુતાની ઉત્કૃષ્ટતા અને એક સત્પુરુષની પોતાની અંતરદશાની ઉત્કૃષ્ટતા. એક અસંગ ધારામાં વહે છે અને એક સત્સંગ માટે ઝંખે છે. અહીંયા સંસાર ક્યાંય નથી હો, વ્યવહારિકતા તો ક્યાંય નથી. આપણને ઘણું આવું લાગે કે મને કોઈ વાર કોઈ ન બોલાવે બહુ ગમે છે, રહેવા દે, એ તો તું મોહના સામર્થ્યમાં ક્લેશ સંકલેશમાં અટવાઈને પડ્યો છો એટલે કોઈ ગમતું નથી. એને તો ચીડિયો કહેવાય, બહુ બીમાર થાય ને એને કોઈ બોલાવે ન ગમે. એટલે કઈ સ્વરૂપ દશામાં છે, અરે દેહ દશામાં મૂર્છાવાન છે, એ કઈ સ્વરૂપ આવીને એને કઈ સંબંધ નથી. પણ જીવને ભ્રાંતિ, મિથ્યા જ્ઞાન, એનાથી જ્ઞાન દશા માની લેવી. આ અનંતાનું મંદિરનું ભયંકર સ્વરૂપ, આ કારણ તો પ્રતિપળ વિદ્યમાન છે, આ લક્ષમાં જ આવતું નથી કે આપણે પોતાને બફમમાં જ રહી છીએ. અરે ભાઈ, તને જે કાંઈ ભાવ થાય છે એ કયા લક્ષી છે? આત્મ સ્વરૂપમાં તારી મગ્નતા છે? તું સમાધિમાં સ્થિત છો? અહીંયા કૃપાળુ દેવની એ દશા છે. એટલે કહે છે કે તમારો પત્ર વાંચીને કહે છે સરસ બેની વાત સાચી છે. એને સૌભાગ્યની અપેક્ષા એ સૌભાગ ખોટા છે. એટલે લખે છે તે વિશે શું લખવું, વળતા સાયલે અહીંથી અહીંથી જતા તથા ત્યાંથી વળતા, બેમાં સૌભાગભાઈએ તો વાત મૂકી દીધી છે કે તમારે સાહેબ મુંબઈ વવાણિયા વાયા સાયલ, આપણે હતા મુંબઈથી આપણે રાજકોટથી જઈએ વાયા વિરમગામ, વાયા વિરમગામ વિના તો જવાતું જ નહીં, અને આપણી ઓળખાણ પણ મુંબઈમાં વાયા વિરમગામની જ છે. હવે ગઈ ડાયરેક્ટ ટ્રેન થઈ ગઈ ને એટલે વાયા વિરમગામ, અહીંયા વાયા સાયલા. સૌભાગ્યની દશા અદભુત છે. કૃપાળુદેવના લક્ષબાર નથી. એને જોયું કે મેં જે કીધું એ સૌભાગ્ય કદાચ વિચાર ન કરી શકા. સ્પષ્ટ લખ્યું કે અમે કહ્યું તું તમારે વધારે વિચાર કરવો યોગ્ય હતો, અને એમ લાગતું હતું કે તમે આપ એના ઉપર વિચાર કરશો, તો સાયલે આવા સંબંધીમાં હાલ અમારી ઈચ્છા અનુસાર રાખશો. અમે જે ઈચ્છીએ છીએ એ જ તમે માન્ય કરશો કે ઠીક પ્રભુ આપને જે યોગ્ય લાગ્યું તે એમ માન્ય કરશો. એટલે કે તમે વળતા આવવાનું રાખો પણ જાતા ઉતરશો નહીં એમ રાખશો, પણ આપના ચિત્તમાં એ વિચાર વિશેષ કરીને થાય ત્યાર પહેલાં તમે પાછું પત્તું લખી નહીં. તમે વિશેષ વિચાર કરવા જેટલી ધીરજ ધરી શક્યા નહીં અને ફરી પત્રો લખી નાખ્યો, ના અમારે કાંઈ વાત તમારી સાંભળવી નથી, તમારે અહીંયા જાતા પડાવવાનું આવતા પડાવવાનું. સરસ, કેવો ભક્ત અને ભગવાન. અને પછી ત્યારે એ વાક્ય સમજાય, પરબ્રહ્મ નિર્વિકાર હોવા છતાં પ્રેમમય પરાભક્તિને વશ. એ પરબ્રહ્મ છે, નિર્વિકાર છે, પણ પ્રેમમય પરાભક્તિ છે. કૃપાળુ દેવ જેવો અસંગનો એ આરાધક છે, અને સામે સૌભાગ જેવો પરમ ભક્તિમાન આત્મા છે. કૃપાળુ દેવે તેને લખ્યું છે કે ભક્તિમાન આત્માઓમાં જો પરમાત્માને પ્રસન્ન થવાનો પ્રસંગ આવે તો એમાં તમે શ્રેષ્ઠ છો. આ ભક્તિમાન આત્મા છે. હવે અહીંયા એક સરસ આ સૂત્ર એવું બંધાઈ ગયું છે કે સૌભાગની આ પરમ ભક્તિ પરાભક્તિ અને એ બાજુ કૃપાળુદેવની અસંગતાની ધારા, એમાં શું થાય છે? તો સત અને સત્સંગ એનો આ એક વણ લખ્યો નિયમ છે કે પરમ પરમ બ્રહ્મ એ પ્રેમ વિકાર પરમ બ્રહ્મ હોવા છતાં એ પ્રેમમય પરાભક્તિને વશ. આ એક પરમ રહસ્ય છે, કૃપાળુદેવે લખ્યું છે પરમ રહસ્ય, પકડાય નહીં સમજાય નહીં. તમે એમ કહો તો આને બાદ આવે તો પરબ્રહ્મ શેનો ન સમજાય. કેટલાક જે સિદ્ધાંતો છે અથવા તો રહસ્ય છે, આ સિદ્ધાંત ન કહી શકાય, સિદ્ધાંતના બાંધા ન બાંધે, પણ રહસ્ય છે. આ ભેદ છે, આવો ભેદ એ ભક્તિમાનને જ પ્રાપ્ત થાય. એટલે લખ્યો છે કે અમને એમ હતું કે તમે સૌભાગ્ય જેવા અમારી ધારણા હતી કે તમે અમારા પત્ર ઉપર વિચાર કરશો અને અમે જે નક્કી કર્યું છે સાયલાનું એ જ પ્રકારે તમે ઈચ્છા રાખશો, પણ એવું બન્યું નથી. અને અમને એમ લાગે છે કે તમે વિશેષ વિચાર કરતા પહેલા પાછો ફરીથી પત્ર લખ્યો છે. હવે કે છે લખી નાખ્યો છે તો શું કરવું? એટલે લખે છે કે આ પત્ર લખવાનું બન્યું છે, વળી આપના ચિત્તમાં જતી વખતે સમાગમની વિશેષ ઈચ્છા રહે. એ કહે છે સાહેબ ભલે વળતા તમારે આવવાનું હોય તમે તમારી રીતે આવો, પણ જતી વખતે પણ બહુ જ ઈચ્છા છે. એનો મતલબ કે આ સૌભાગના દિલની અંદર પણ એના ચિત્તમાં પણ કોઈ, એ તો પરમાર્થનો પરમ મુમુક્ષુ છે, કોઈ એવી ઈચ્છા છે, જ્ઞાની વિચાર કરે છે, એટલે કોઈ વિશેષ ઈચ્છા હોય તો તેની ઉપેક્ષા કરવાને મારી યોગ્યતા નથી. આ જ્ઞાનીનું સ્વરૂપ, આ સત્પુરુષનું સ્વરૂપ. કેવળ કરુણા મૂર્તિ છો દિનબંધુ દિનનાથ, પાપી પરમ અનાથ છું ગ્રહો પ્રભુજી હા. કૃપાદેવને અરણકાર સંભળાય છે સૌભાગના અંતકરણનો કે પ્રભુ આપ તો કરુણાના નિદાન છો, દયાના સાગર છો, અમે ક્યાં જઈએ? તમે પરબ્રહ્મ થઈ ગયા છો પણ હજુ સદેહી છો. બસ આ અર્હંત આધાર છે અમારો, આપ જ્યાં સુધી વિદ્યમાન છો ત્યાં સુધી આપનું અમને આ પ્રકારનું પોષણ મળવું જોઈએ. હવે કે છે કે આ જ્ઞાનીની અવસ્થા છે કે જો મુમુક્ષુની આ તડપણ છે, આ ધારા છે. આ મીરાની ધારાને કૃષ્ણ અવગણી ન શકે, પરોક્ષ હોવા છતાં. નરસિંહની ધારાને શ્રી કૃષ્ણ અવગણી ન શકે, પરોક્ષ હોવા છતાં. આ પ્રેમ માર્ગનું રહસ્યમય સ્વરૂપ, ત્યાં પરોક્ષ અને પ્રત્યક્ષના ભેદ સમાપ્ત થઈ જાય છે. પણ એ મુમુક્ષુની ધારા છે, સત્પાત્રની ધારા છે. એની જે ઝંખના છે, એની જે માગણી છે, એટલે સરસ મજાનું પદ જે આપણે રાજભક્તિનું લખ્યું એની અંદર આપણા મુનિશ્રી લખે છે, રાજરત્નસિંહ એ લખે છે, રાજ રાજ સૌ કો કહે વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવ છે. અરે રાજરાજ તો બધા બોલે છે, અને અત્યારે તો રાજનામના સિક્કા છે, એટલે ગમે તે રાજનો ઝંડો ઉપાડે છે, કેમ કે એના પોતાનો મહિમા થઈ જાય છે. આ તો પ્રભુનો યોગબળ છે, જબરદસ્ત યોગબળ છે. એના યોગના બળના આધાર ઉપર આખી સૃષ્ટિમાં અત્યારે જય જયકાર આપણે કરાવી શકીએ આપણો, જો રાજના નામ લઈ લે, લેબલ લઈ લે, એમાં કઈ વાંધો. પણ વિરલા જાણે ભેદ, જેને પોતાના ભવનો છેદ કરવો છે એને રાજના નામનો ભેદ જાણવો પડશે. અને ભેદનો ભેદ નથી પમાતો જ્યાં સુધી, ત્યાં સુધી અંતઃકરણની અંદર એ દશાનું સામીપ્ય પકડાતું નથી. એનો બાહ્ય મહિમા વર્તાય છે, અંતર ચારિત્ર ગુરુરાજનું એ પકડાતું નથી. બાહ્યથી તો પાપ ટળે છે અને અંતરથી ભવ ટળે છે. અંતર ચારિત્ર ગુરુરાજનું ટાળે ભવ સંતાન, ભવનો નાશ કરે છે. બાહ્યથી તો પુણ્ય બાંધી લઈશું, સત્પુરુષની ભક્તિમાં પાપ ન બંધાય, સરસ એ બધું કરીશું. આપણી પણ પોતાની નામના યશ પ્રસિદ્ધિ કામના બધું થશે, પૂજા સત્કાર એ બધું થશે. અંતર ચારિત્રથી ભવનો છેદ થશે, તે કરશે ભવ છેદ, ભવનો છેદ કરવો છે. સૌભાગની આ અવસ્થામાં આવો પરમ સમાધિમાં લીન અસંગ ભાવમાં ઓતપ્રોત સમાધિની વિરાધના ન કરવી, અને નાનું કારણ છોડવું પડે તો છોડીશ, પણ મોટા કારણને બાધ ન આવે, બળવાન કારણને, આવું એને પત્રમાં નિશ્ચય જણાવ્યા છતાં અને જવાબ આપી દીધો તો કે હવે તમને સ્પષ્ટ કહીએ છીએ કે અમારું રોકાવાનું થશે નહીં, અને છતાંય અમે ધાર્યું એવી તમારી મનસ્થિતિ થઈ નથી, અમારી ઈચ્છા અનુસાર તમે નથી, તમે જાતા પણ આગ્રહ રાખ્યો છે કે સાયલે ઉતરવું, એ તમારી ઈચ્છાની ઉપેક્ષા કરવાને મારી યોગ્યતા નથી. આ વાક્ય કોનું છે? આવા પરમ સામર્થ્ય દેહ છતાં દેહાતીત અવસ્થાની અંદર લીન એવા પુરુષ લખે છે કે એ મારી યોગ્યતા. વાહ પ્રભુ, આપની યોગ્યતા. અને લખે છે આવા કોઈ પ્રકારમાં તમારા પ્રત્યે આશાતના થવા જેવું થાય એવી બીક રહે છે. કોને બીક છે? પરમ સમાધિમાં લીન પરમ અસંગ પુરુષને, કે કદાચ આવી આશાતના થઈ જાય તો તમે કઈ અવસ્થામાં હો અને મેં તમને મળવાની ના પાડી, અથવા તમારી ઈચ્છાની હું ઉપેક્ષા કરું, ખબર નથી. આ જ્ઞાની પુરુષ પણ સામે સૌભાગ્યને પણ એ જાણે છે કે પરમાર્થનો પરમ જિજ્ઞાસુ છે, અને આટલી મારી વાત છતાં જ્યારે આ રાખે છે તો એ સામે કઈ અવસ્થામાં હોય, કદાચ અસાધના થઈ જાય તો, કદાચ એનું પરબ્રહ્મ સ્વરૂપ શક્યતા છે. ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન, શક્યતા છે કે શિષ્યની એ અવસ્થાનું દર્શન મારાથી ન થાય અને એમાં અસાધના થાય તો બીક રહે છે, બીક રહે છે. આઈ એમ નોટ શ્યોર. તો જવાબ લખી નાખે કે તમે જે લખો તે કંઈ ફારફેર થાય નહીં. તો આપણે કંઈક જોયું સત્પુરુષનો નિશ્ચય એટલે નિશ્ચય નહીં, કરુણા છે, જ્ઞાનીની કરુણા છે. નિશ્ચય નિશ્ચય એ બધા આપણા વ્યવહારિક અભિગમ છે, સમજણની અધૂરપ છે, અહમ ભળેલો છે. એમાં આપણે આપણા અહમને પુષ્ટ કરવા આ બધું બોલીએ છીએ. જ્ઞાની કે છે ના, હવે કે છે તમારી ઉપેક્ષા એ કરવાની મારામાં યોગ્યતા નથી. કૃપાળુ દેવ જેવો સમર્થ પુરુષ એમ કે સૌભાગ્યને કે તમારી ઈચ્છાની ઉપેક્ષા હું નહીં કરી શકું, અને અને કદાચ એ કરવાનો હું પ્રયત્ન કરીશ. કદાચ માનો કે હું કહું કે મારું સામર્થ્ય ઘણું છે અને મારું પોઝિશન ઊંચી છે, હું તો કહી દઉં કે નો અહીં નો ના, એટલે ના. તમને એકવાર કીધું ને, આપણો નિશ્ચય બદલાય નહીં. વા ફરે વાદળ ફરે, ફરે નદીના પૂર, સૂરા બોલ્યા ના ફરે, ભલે ઉગે પશ્ચિમ ઉગે સૂર. આ બધું અહમના કાવ્યો છે, આ પરમાર્થના કવિતાઓ નથી. પણ આપણે ઠોકા ઠોક કરીએ અને પરમાર્થમાં લગાડી દઈએ. પણ આ તો માનનું પૂતળું બોલે છે. ના ભાઈ, જો અધિક પરમાર્થની વાત આવતી હોય તો તારા બુદ્ધિની અંદર આવો કોઈ ન હોય તો ત્યાં કે છે અમને આ પ્રકારમાં તમારા પ્રત્યે, એટલે કે અમે તમારી ઈચ્છાની ઉપેક્ષા કરીએ તો આસાતના થવા જેવું થાય એવી બીક રહે છે. થાય જ એવું નથી લગતા, પણ બીક રહે છે. મે ઓર મે નોટ, કદાચ આવું બની શકે. હાલ આપણી ઈચ્છા અનુસાર સમાગમ માટે જો હવે નિર્ણય આપી દીધો, તમારી ઈચ્છા અનુસાર. હવે પોતાની નહીં, પોતાની તો કહી દીધી છે, ત્રણ વાર કીધી છે, 19માં 20માં અને 21માં. હવે કે છે તમારી ઈચ્છા અનુસાર સમાગમ માટે સ્પષ્ટ તમે શ્રી ડુંગર તથા શ્રી લેરાભાઈને આવવાનો વિચાર હોય, તમારી તો ઈચ્છા મને ખબર છે, પણ તમારી સાથે ડુંગર અને લેરાભાઈ કોઈ એવો પ્રસંગ હશે કે તમે ત્રણેય જણા મળીને સાથે વિચાર કર્યો હોય અને એવી દશામાં પહોંચ્યા અને મારી સાથે વાત કરવાની તમને અત્યંત આવું જાય લાગ્યું હોય, એટલે તમે વારંવાર મારા પત્રનો પણ પૂરો વિચાર કર્યા વિના આગળ લખો છો એવું મને લાગે છે. કદાચ તમે કરી પણ લીધો હોય, કારણ કે કૃપાળુ દેવે એને કેવળ જ્ઞાનના પ્રશ્નો લખીને લખ્યું છે કે ડુંગર અને લેરાભાઈ ખૂબ વિશેષ વિચારજો, કેવળ જ્ઞાનનું સ્વરૂપ શું છે, આ કાળમાં હોય કે ન હોય, કેવડી જ્ઞાનની પ્રાપ્તિની સ્થિતિ, એ આત્મસ્થિતિ કેવી હોય, જેને કેવળ જ્ઞાન નિકટ વર્તતું હોય એને આત્મસ્થિતિ કેવી હોય ખબર નથી. ત્રણને કહે છે કે આવવાનો વિચાર હોય તો એક દિવસ મૂડી રોકાઈશ. વિનંતી ક્યાંની આવી છે? સાયલાની. રોકાવાનું ક્યાં? મૂડીમાં. કોઈ બીજી ખટખટ નહીં. સાહેબ પણ ઘરે આવો તો છોકરાઓ જુએ, અમારા ધર્મપત્નીને મજા આવી જાય, અમારા પાડોશીઓ બધા આવી જાય તાલીઓ વગાડવા. મૂડી રોકાઈશ અને બીજે દિવસે જણાવશો તો મૂડીથી જવાનો વિચાર રાખીશ. કદાચ કોઈ એવો પ્રસંગ હોય જે અમને કદાચ ખ્યાલ નથી પડતો, પણ તમે કહેતા હો તો પછી બીજે દિવસે તમે કહેશો કે વાત પૂરી થઈ ગઈ તો હું જવાનો વિચાર રાખીશ. વળતી વખતે સાયલે ઉતરવું કે કેમ એનો તે સમાગમમાં તમારી ઈચ્છા અનુસાર વિચાર કરીશ. વળતી વખતનો તો વિચાર પહેલેથી જણાવી દીધો હતો, પણ હવે એ વાત એને પોસ્ટપોન કરી દીધી છે કે હવે વળતી વખતની વાત ઊભી રહેતી નથી, પણ આ સમાગમની અંદર તે સમયે તમારી ઈચ્છા અનુસાર જે કંઈ આપણે સાથે મળીને વિચાર કરશું તો વળતી વખતનું પણ વિચારશું, રૂબરૂ મળશું ત્યારે. પણ અત્યારે તો મૂડી એક દિવસ રોકાવાનું થશે અને તમારે ત્રણ જણાએ આવવાનું છે, મળવું છે. મૂડીમાં તો કંઈ ઠેકાણું નથી, સૌભાગ્યનું ઘર પણ નથી. જવું હોય તો સગ્રામને ટપા લઈને જાય ને ગાડીમાંથી ઉતરે તેડી આવે. હવે મૂડી ગામમાં શું હોય અને એ વખતનું મૂડી ગામ મૂડીના પાદર જેવું જેને કહે ને, છતાં કૃપાળુ દેખ એક બી રોકાશું તો આને થેપલા લઈને જવું પડે, બીજું કાંઈ બીજો વિકલ્પ તો છે નહીં. મૂડી એક દિવસ રોકાવાનો વિચાર જો રાખો છો, આ સૌભાગ્યવતી કૃપાળુદેવ લખે છે કે તમે પાછો આવો પત્ર લખતા નહીં હો, કે મૂડી એક દિવસ રોકાવાનો વિચાર જો રાખો છો તો સાયલે એક દિવસ રોકાવામાં અડચણ નથી એમ આપ નહીં જણાવશો. સૌભાગ તમે આવું લખતા નહીં હો કે મૂડી સાહેબ રોકાવું છે, એક દી રોકાવું છે, તો પછી સાયલામાં હું વાંધો છે? અહીંયા 8 કિલોમીટર દૂર છે અને અમે તો સાધન લઈને આવીએ છીએ તમને તેડવા, અને સાયલામાં તો બધી વ્યવસ્થા છે સત્સંગ માટેની, બધું ઉત્કૃષ્ટ છે. નહીં જણાવશો હવે તમે આ વિકલ્પ કરશો નહીં. અમારે અહીંયા રોકાવવું નહોતું, રોકાવવાનું આ તમારી ઈચ્છાની ઉપેક્ષા અમે કરતા નથી, પણ મૂડી મળશું હવે તમે કાંઈ એથી આગળ વધશો. કેટલું બધું તદ હેતુ કામ ચાલે છે, ક્યાંય કોઈનો વ્યક્તિગત ગમો અણગમો, જેને કહીએ લાઇક ડિસલાઇક્સ, ક્યાંય પ્રવેશ કરી શકતા નથી. જ્ઞાનીનો સત્સમાગમ જ્ઞાની કે ત્યાં, એમાં માટે કોઈ વિચાર નથી, ક્યાંય નથી. અને આપણા આયોજનની અંદર વાત કરવાની જ નહીં હવે, આપણે આપણે ભૂલી જવાનું. આ માત્ર આપણું બફમ તૂટે તોય ઘણું છે. મિથ્યા જ્ઞાનને જ્ઞાન દશા માનીને જ હાઈલા જાય છે દોડાદોડ કરતા. એ જો કદાચ રોકાય, સ્પીડ ઓછી થાય ને, તો એ આપણું કલ્યાણ છે. નહીં જણાવશો કેમ કે હવે પાછું રહસ્ય આપે છે. એમ વર્તવા જતાં, મૂડીની બદલે સાયલા આવવા જતાં, એક જ દિવસ રોકાવું છે છતાં મૂડીની બદલે સાયલામાં શું અડચણ છે? એમ વર્તવા જતાં, વર્તવાનું છે અમારે હવે રોકાવાનું, ઘણા પ્રકારના અનુક્રમનો ભંગ થવાનો સંભવ છે. જેમ તમારી ઈચ્છાને ન માનીએ તો આસાધનાની બીક રહે છે, એમ હવે આ પ્રવર્તન જો અમે કરીશું આગળ, એક દિવસ રોકાવાની વાત તો કદાચ કરી કે આસાધના ન થાય, પણ જો મૂડીને બદલે ફરી સાયલાનું કંઈક વચમાં ઊભું કર્યું તો કે છે ઘણા પ્રકારના અનુક્રમનો ભંગ છે. અસંગ ભાવની અંદર જેટલા વિકલ્પ હોય, ઓછામાં ઓછા આત્મ સ્વરૂપને બાધામાં અટકાવે એવા ઓછામાં ઓછા આવા પ્રસંગ હોય, એથી વધારે જરાય આગળ વધવું નથી. સમાધિ ભાવની વિરાધના થવા દેવી નથી. અસંગની જે ધારા છે વેગવાન રીતે વહી રહી છે અને ચિત્ત પોતાના સ્વસ્વરૂપની અંદર લીન થયું છે, પછી ભલે મુંબઈ હોય, રસ્તાના પ્રવાસમાં હોય કે ભવાણિયા જતું હોય, પણ આ ચિત્ત એ પોતાનું કામ કરે છે અને ઉદય પોતાનું કામ કરે છે. અમારે આની અંદર કોઈ વિક્ષેપ જોઈતો નથી, આ સમાધિની વિરાધના જોઈતી નથી. હાલતા ચાલતા આ પુરુષને સમાધિ છે. આ સમાધિસ્થ પુરુષ છે કૃપાળુ દેવ, એ આત્મ સ્વરૂપે જન્મ્યા, સહજાત્મ સ્વરૂપે જીવ્યા અને પરમાત્મા સ્વરૂપે વિદાય થયા, પરમ સમાધિમાં લીન થઈ ગયા છે. એ તો સ્વરૂપ પ્રાપ્ત થયું જ છે, એ નિર્વાણ અને મોક્ષ જેવી વાત છે. નિર્વાણ થઈ ગયું છે, આયુ ખૂટીએ મોક્ષ થઈ જવાનો છે. સર્વ કર્મનો ક્ષય એ મોક્ષ અને ઘાતી કર્મનો નાશ એ નિર્વાણ. આવી અવસ્થા જેવી સ્થિતિ આ પ્રભુની છે. એટલે કે છે કે એમ વર્તવા જતા, જો હવે અમે આમાં મૂડીની બદલે સાયલાનો વિકલ્પ કરીએ, તમે નહીં લખશો હવે, અમને આવો કોઈ વિક્ષેપ આપશો નહીં, બસ તમારી ઈચ્છા પ્રમાણે તમને મળવાનો રાખશો. પણ તમે હવે વિકલ્પ નહીં કરશો કે સાહેબ મૂડીને બદલે સાયલા આવો ને, નહીં. એમ વર્તવા જતા ઘણા પ્રકારના અનુક્રમનો ભંગ થાય. આ અનુક્રમ છે એ આત્મસ્થિરતાનો અનુક્રમ છે, આત્મ સમાધિનો અનુક્રમ છે, કે એ દશાની અંદર કંઈ પણ વિશેષ થાય તો અંદર ધારા વિક્ષેપ થાય છે. જેટલા જેટલા બહારના કંપન વધે તેટલા પ્રકારમાં અંદરમાં સ્પંદનો વધે, અને સ્પંદનો વધે એટલી ધ્યાનની ધારા, એટલી સ્વરૂપની ધારા મંદ થાય. જ્ઞાનીઓ આ બાબતમાં જાગૃત છે, એટલે બળવાન કારણને મંદ થવા દેતા નથી અને એને બંધ થવા દેવું પણ નથી. અદ્ભુત આ વાત છે કે એમ વર્તવા જતા ઘણા પ્રકારના અનુક્રમનો ભંગ થાય. આમાં ઘણા પ્રકારના લખ્યા છે, આપણને તો એકાદો પ્રકાર પણ હજુ સ્પષ્ટ પકડાતો નથી. એટલે આ પ્રકારના પત્રની અંદર જ્ઞાનીઓની આ જે અંતરચર્યા છે એ કહે છે, શુક્લ અંતઃકરણ વિના મારા કથનને કોણ દાદ આપશે. અને કૃપાળુદેવના એક જીવનચરિત્ર લખ્યું, પહેલાં વહેલું બહાર પડ્યું, એની પ્રસ્તાવનામાં રસિકલાલ છોટાલાલ પરીખ, બહુ જ મૂર્ધન્ય સાહિત્યકાર ગુજરાતના, એણે એની અંદર લખ્યું છે કે ઓહો, આ જ્ઞાનીની અંતરદશાનું ચર્યાનું નિરીક્ષણ કરવું કેટલું આકરું છે, એ તો મેં આ જ્યારે ચરિત્ર જોયું એટલે જીવનકળા પહેલી બહાર પડી ત્યારે એને લખ્યું. અને કહ્યું તો કે આ ક્યાંય લખી શકાય એમ છે જ નહીં, અવાચ્ય છે, અકથ્ય છે. આવી જ્ઞાનીની દશા, એની ચર્યા, એના પરિણામ, એની પરિણતિ, આવી અસંગ પરિણતિની અંદર બાધ ન આવે. અને આવા તો ઘણા કારણ બની શકે છે, કે છે ઘણા પ્રકારના અનુક્રમનો ભંગ થાય, ઘણા પ્રકારના અનુક્રમનો ભંગ થાય એટલે કોઈની સાથે આંખ પણ ન મિલાવાય, કોઈની સાથે જોવાય પણ નહીં, કોઈ વિચાર પણ મનની અંદર પ્રવેશ ન કરે, નહીં તો એ અનુક્રમનો ભંગ થાય, ઘણા પ્રકારે ભંગ થાય. આપણને તો એક શાસ્ત્રમાં ઉદાહરણ આવે છે કે શાલીભદ્રને એક માત્ર એક ભંગ થયો, એ થયો તો કે દર્શન કરવા આવનાર પ્રત્યે માતાનો ભાવ આવ્યો. જ્ઞાની કહે છે કે એને એને મોક્ષને 37.5 સાગરો પમ દૂર કરી દીધો, ભલે એ અનુત્તર વિમાનમાં છે અને મુક્ત ગામી જ છે, મોક્ષે જશે જ, એમાં કોઈ પ્રશ્ન નથી, પરંતુ અંતર કેટલું પડ્યું? 33 સાગરોપમનું આયુષ્ય સંસાર અવસ્થાનું પડ્યું, મોક્ષ ગતિ દૂર રહી, પરમ ગતિનો આ છેદ પર ગયો. આવા અનુક્રમ જ્ઞાનીઓ જાળવી શકે, કૃપાળુ દેવ જાળવી શકે, એને આ અનુક્રમ કેટલા હશે, કયો હશે? અને સૌભાગ્યની કહે છે કે ધસ ફાર નો ફર્ધર, બસ હવે કંઈ કહેશો? અદ્ભુત વાત છે. વિશેષ અવસરે સત્પુરુષોનું યોગદાન, જગતનું કલ્યાણ કરો. આ 623 નો પત્ર પૂરો થાય છે.